તારીખ 5/6/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 377 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 290.
શ્રીમંત હોય એવા બીજાના ઘરે મહેમાન જઈને રહેતો પણ એને ના ફાવે, મને તો મારું ઘર જ ફાવે, શું કારણ છે? પોતાની કલ્પના પ્રમાણે બધી ગોઠવણી કરી છે, મને આમ ફાવે છે. કોઈ વાર તો ચાલુ ઘર કરતા સારો ઘર બનાવ્યું હોય નવું, તો ત્યાં ફાવે. આ જૂનામાં જે ફાવે છે એવું નવામાં નહીં ફાવે. કલ્પના માત્ર છે, એમાં બીજું કઈ છે? ફાવવું ન ફાવવું એ તો જીવની કલ્પના છે. એટલો રસ અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં લેવા જેવો નથી. જેને વિતરાગ ભાવ રૂપી ધર્મ પ્રગટ કરવો છે, એને અનુકૂળતા પ્રતિકૂળતાના વિશે એ પ્રકારનો રસ છોડી દેવો જોઈએ, કાઢી નાખવો જોઈએ. અનુકૂળતા પ્રતિકૂળતા જેવું જગતમાં કાંઈ છે જ નહીં, મારા માટે તો કાંઈ છે જ નહીં, એવા અભિપ્રાયથી એને ઉપાડ કરવો જોઈએ પુરુષાર્થ. સ્વભાવમાંથી વિશેષ આનંદ પ્રગટ કરવા માટે મંદિરા જંગલમાં જઈને બેસા છે, અથવા જેને ભૂમિ દિશા પ્રાપ્ત થાય તે ગ્રામનગરમાં રહેતા નથી પણ જંગલમાં જઈને બેસે છે. પોતાનો વિશેષ આનંદ, વિશેષ વિતરાગતા, નિર્દોષ આનંદ છે. વિષયોનો આનંદ નથી, આત્મામાંથી ઉત્પન્ન થતો આનંદ છે, ગુણથી અને સ્વભાવથી ઉત્પન્ન થતો આનંદ છે. એને વિશેષ વિશેષ વૃદ્ધિગત કરવા માટે જંગલમાં વસે છે. જંગલમાં પણ નિરવ સ્થાનમાં જઈને વસે છે, જ્યાં કોઈનો પગરવ ન હોય. રવ એટલે અવાજ, ક્યાંય અવાજ ન થાય એવું શાંત સ્થળ પસંદ કરીને સ્વરૂપના ધ્યાનમાં વિરાજમાન થાય છે. એમને વસ્તીમાં ફાવતું નથી. એવી કોઈ જૈન મુનિની અલૌકિક દશા છે કે સંસારીઓને વસ્તી વગર ફાવતું નથી અને મુનિરાજને વસ્તીમાં ફાવતો નથી. ઉલટી સુલટી દશા છે. અહીંયા તો ગામડામાં હોય તો કે શહેરમાં જઈએ, પરિવારમાં બે હોય ના બદલે પાંચ દસ પંદર જણા હોય તો સારું, ઘર ભર્યું ભર્યું લાગે, નહીં તો ખાલી ખાલી લાગે. અને દસ જણામાંથી ફરી બે ચાર જણા થઈ જાય તો કે આ બધું ખાલી ખાલી લાગે. ઉલટી સુલટી દશા છે. સંસારીઓને સંગ જોઈએ છીએ, મુનિને અસંગ પણ જોઈએ. અને જ્યારથી સમ્યક દ્રષ્ટિ થાય ત્યારથી આવું અસંગ પણ પ્રાપ્ત કરવાની એને અસંગ દશાની ભાવના રહે છે. આવી પવિત્ર મુનિ દશા ક્યારે પ્રાપ્ત કરીએ એવા મનોરથ સમ્યક દ્રષ્ટિને વર્તે છે. બધા સમ્યક દ્રષ્ટિ આવો મનોરથ હોય છે. એટલે એમની ઈચ્છિત વૃત્તિ એવી છે કે હું સર્વસંગ પરિત્યાગ કરીને અસંગ દશામાં મારા આત્મામાં લીન થઈને રહ્યા કરું, મારી સ્વરૂપ લીનતા ક્યારે ન તૂટે એવી દશામાં હું રહું, એવી મારી દશા એવો મને પુરુષાર્થ જાગ્રત થાવ અને સર્વ પ્રકારના શુભાશુભ વિભાવ પરિણામ નિવૃત્ત થયા. એટલા માટે જંગલમાં વિશા છે. અથવા કોઈ પણ પ્રકારનો ક્ષેત્ર પ્રતિબંધ મુનિરાજને હોતો નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચારમાંથી કોઈ પ્રતિબંધ, કોઈ બીજા પદાર્થોનો સંયોગ એના પ્રત્યેનો રાગ તે દ્રવ્ય પ્રતિબંધ છે. આ ગામમાં આ શહેરમાં ભાવિક શ્રાવકો છે, શ્રદ્ધાળુ શ્રાવકો છે, ધર્મવૃત્તિમાં વિશેષ જોડાયેલા ધાર્મિક વૃત્તિવાળા શ્રાવકો છે, માટે મારે અહીંયા નિવાસ કરવો જોઈએ એવો દ્રઢ પ્રતિબંધ નથી. આ ક્ષેત્ર મને અનુકૂળ છે, માટે આ અનુકૂળ ક્ષેત્રે રહી જાઉં એવો ક્ષેત્ર પ્રતિબંધ પણ મુનિરાજને હોઈ શકે અથવા અહીંયા ઠંડી ગરમી ઓછી પડે છે માટે અહીંયા સુકાળ વર્તે છે અથવા અહીંયા કોઈ પણ પ્રકારના ઉપદ્રવ વાળો નથી કાળ પડતો માટે કાળનો પ્રતિબંધ હોય એવું પણ નથી. તે ભાવ પ્રતિબંધ બીજાના ભાવોને પોતાના ભાવોને મેળ ખાય છે માટે એનો રાગ રહે એવા કોઈ પણ બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને વિશે રાગ ઉત્પન્ન થાય અને રોકાઈ જાય તો એ મની દશાને પોતપોતાના સ્થાનક સ્થાપીને અડ્ડો જમાવવો એ તો પ્રશ્ન જ નથી. અત્યારે તો અહીંયા ફલાણા મહારાજનું ફામ છે, ફલાણા આચાર્યનું આમ છે, એ તો ગડબડ. આ એનું ગામ કહેવાય છે ને આ એનું સ્થાન કહેવાય છે એ તો પ્રશ્ન નથી. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને વિશે અપ્રતિબંધ વિહારી જેની દશા છે એવા મુનિરાજ છે. અને કોઈ મુનિ માટે સાધુ માટે બનાવેલા મકાનમાં રહેવું એ તો ઉદ્દેશિક, જેમ ઉદ્દેશિક આહારનું ગ્રહણ ન થાય એમ ઉદ્દેશિક સ્થાનનું પણ મુનિરાજથી ગ્રહણ ન થાય. આહાર માટે ગ્રામ નગરમાં આવે તો પણ સૂરજ આજમાં પહેલા એ જંગલમાં ચાલ્યા જાય, રાત્રે ગમન નથી કરતા, એટલે રાત્રિ થાય એ પહેલા જંગલમાં ચાલ્યા જાય છે. કદી શહેરમાં રહેતા નથી, વસ્તીમાં રહેતા નથી, વસ્તીમાં રહેતા એમને માટે અનુકૂળ નથી, એમને માટે શોભનિક પણ નથી. મૂળ હેતુ તો આત્મામાંથી વિશેષ આનંદ પ્રગટ કરવા માટે વિતરાગ દશાની વૃદ્ધિ અર્થે મુનિરાજ જંગલમાં વેસા છે, તે માટે એવા આનંદની અને વિતરાગતાની વૃદ્ધિ માટે નિરંતર પરમ પારિણામિક ભાવમાં તેમની લીનતા વર્તે છે. પરમ પારિણામિક ભાવ એવું જે પોતાનું નિજ પરમેશ્વર પદ, પોતાનું પરમ ઐશ્વર્યવંત પરમાત્મ પદ, તેમાં તેમની ધ્યાનથી લીનતા વર્તે છે. લીનતા વર્તે છે એટલે એમ ધ્યાન છે, એમાં એકાગ્રતા એમની પોતાના સ્વરૂપને વિશે છે. અને એ સ્વરૂપની એકાગ્રતાને લીધે એમને આત્મામાંથી વિતરાગતા અને આનંદ વિશેષ વિશેષ વૃદ્ધિગત થઈને પરિણમે છે. દિન રાત, રાત અને દિવસ બીજી કોઈ પ્રવૃત્તિ મુનિરાજને અથવા મુનિરાજ હોય કોઈ પ્રવૃત્તિમાં પડે નહીં. ગુરુદેવ તો હજી નીચેના સ્થાને હતા, ત્યાં કોઈ ચર્ચા વાર્તા કરવા આવે, મંદિર નમસ્કાર કરવા આવે, લાંબો સમય કોઈની સાથે ઊઠ બેસ હોય એવું છેલ્લા 45 વર્ષમાં કોઈએ જોયું નથી. ભલે એક સ્થાને નિવાસ કર્યો પરિવર્તન કરીને, પણ એ મુનિ દશા જ્ઞાન ધ્યાનની જ પ્રવૃત્તિ રાખે છે. ભલે પોતે મુનિ નહોતા તો પણ મુનિ થવાના મનોરથ હોવાને લીધે જેટલી શક્યતા હતી એટલી શક્યતામાં એવી જ પ્રવૃત્તિ રાખે છે. કેમકે ભાવના એવી છે ને, કોઈની સાથે લાંબી ચર્ચા નહીં, ફાલતુ વાત કરવા કોઈ બેઠા હોય તો એને ઉઠાડી મૂકે, આડી અવળી વાત કોઈ કરવા સંસારને બેસે, આમ કઈ દે, લાંબી વાત ન કરે, આમ કે તમે ઊભા થઈ નાખી દિયા જા, અમને કોઈ એમાં રસ નથી. મુનિરાજને તો દિન રાત રોમ રોમમાં એક આત્મા જ રમી રહ્યો છે. અનંત આનંદનું ધામ, અનંત ગુણનું નિધાન છે, એમાં જ પોતે રોમ રોમમાં, એટલે પ્રદેશે પ્રદેશે એક પોતાના આત્મરમણતા સિવાય બીજી જેમની દશા નથી, બહુ મહાલૌકિક દશા છે, એકદમ અલૌકિક દશા છે. આત્માની રમણતા સિવાય જાણે એમની દશામાં બીજું કાંઈ છે. શાસ્ત્રની અંદર આચરણના જે આચરણ આચરણના જે શાસ્ત્રો છે એની અંદર તો એવું વર્ણન આવે કે દેહની પ્રવૃત્તિ આહારની હોય તો પણ 24 કલાકે એક વાર આહાર કરે, એક વાર આહાર અને એક વાર પાણી. બીજી વાર આહાર પાણી નહીં, આહાર વખતે જે પાણી પીએ તે પાણી પીએ, પછી કોઈ વ્યવસ્થા નથી એમને. આહાર પાણીની બીજી કોઈ વ્યવસ્થા સમાજમાંથી હોઈ શકે નહીં કે કોઈ એમની રાજની એની વૃત્તિ પણ હોઈ શકે નહીં. મધ્યાહ્ન સમયે એક વખત આહાર પાણી એ પણ 46 દોષ રહીત આધાકર્મી અને ઉદ્દેશિક આહાર મુનિરાજ લે નહીં, ગ્રહણ કરે. 46 દોષમાંથી એક દોષનો ખ્યાલ આવે એટલે મુનિરાજને આહાર કરવાની વૃત્તિ વૈરાગી પામીને ખલાસ થઈ જાય, ઉક્ષમ થઈ જાય, બરોબર બેસી જાય. જેમ વેપારીને વેપાર વધતા વેપારનો રસ વધતા ભૂખ મરી જાય, બરોબર. બપોરે ખાવાના ટાણે ખાવાનો સમય ખ્યાલ રહે નહીં, એટલી ગરાગી હોય, ધડાધડ કામ ચાલતું હોય, ટિફિન મોકલાવ્યું હોય તો પીડ્યું રહે એમ કે ભાઈ અમારે ખાવાનો અને મરવાનો સમય નથી, એમ કે મરવાનો સમય નથી, એમ કે બહુ કામ ચાલે છે. એમ મુનિરાજને વૃત્તિ મરી જાય છે. જો 46 દોષમાંથી એક દોષ ખ્યાલમાં આવી જાય તો એમની આહારની વૃત્તિ ખલાસ થાય. અરે અણારે એવો આ આત્મા, એને બધી આહારમાં ક્યાંથી ભાવ થાય છે? ઉપવાસ તે દિવસે એનો ઉપવાસ થઈ જાય છે. પછી ભાષા એમ કરે છે લોકો ઉપવાસ પડ્યો એટલે કે જાણે પરાણે કરવો પડ્યો, એમ નથી. ઉપવાસ પડતો નથી, સહજપણે એ પોતાના આત્મ સ્વરૂપમાં નિવાસ કરે છે. આહાર ન ગ્રહણ કરે એને ઉપવાસ લોકો જ્ઞાનીઓ કહે છે કે આત્માની પરમાત્માની સમીપમાં એની શીતળ છાયામાં જઈને વસે એનું નામ ઉપવાસ છે. એ ઉપવાસમાં ચાલ્યા જાય છે, આત્માની નજીકના વાસમાં ચાલ્યા જાય છે અને એમનો આનંદ ત્યાં વિશેષ વૃદ્ધિગત થાય છે. એ આનંદ રસના લીધે આહારનો રસ ખલાસ થાય છે, એમ ઉપવાસ થાય છે. અંતરાય પડે છે ને, અપૂરતા થાય છે, પરિણામ બગડે છે, એવો પ્રકાર મને દશામાં ઉત્પન્ન થતો મોટી બીમારી આવે ત્યારે મોટો પુરુષાર્થ કરે. જ્યારે મોટી બીમારી આવે ત્યારે આત્મામાં લીન થવાનો મોટો પુરુષાર્થ કરે. છેલ્લે આ પુસ્તકમાં છેલ્લે છે, જેમ માતાનો છેડો પકડીને ચાલતો બાળક બજારમાં, બજારની અંદર માના હાડલાનો છેડો પકડીને કોઈ બાળક ચાલતો હોય 5 વર્ષનો, એમાં કાંઈક મુશ્કેલી દેખાતા હોય, ગુજરાત વાહન ને માણસોની ભીડ વધે તો વિશેષ જોરથી છેડો પકડી રાખે, છોટો છૂટો ન પડી જાય, નહીતર હું ખવાઈ જઈશ, મારી માથી મારે છૂટા પડવો નથી. જે છેડો પકડ્યો છે એને જરાક મજબૂત પકડી રાખે, કોકનો ધક્કો ધુક્કી લાગે તો છૂટો પડે, મારે ખ્યાલ ન રહે તો આગળ આવી જાય, આપડી પડી જાય પાછળ બી જાય, જોરથી પકડી રાખે. તેમ મુનિ પરિસર ને ઉપસર્ગ આવતા, આ પરિસર છે, માંદગી છે, એ પરિસર છે. પરિસર ને ઉપસર્ગમાં એ ફેર છે કે ઉપસર્ગ છે એ કોઈ કરે છે, દેવ કે મનુષ્ય, અને પરિસર છે એ કુદરતી ઊભો થાય છે, એટલે માંદગી કુદરતી આવે છે એને પરિસર કહે છે. ક્ષુધા પરિસર, તૃષા પરિસર, અસાતામાં પરિસર, આ ઠંડી ગરમી બહુ તીવ્ર પડે તો એને પણ પરિસર કહેવામાં આવે છે. વાવાઝોડા થાય, વરસાદ થાય, મુશળધાર વરસાદ પડતા હોય, લોકો મકાનમાં બેઠા બેઠા ગભરાતા હોય કે આ કઈ પડશે તો નહીં, તો પણ જેને કાંઈ આશરો નથી વૃક્ષને નીચે બેસવું, એનો એટલો મુશળધાર વરસાદ હોય કોઈ વૃક્ષને નીચે ધ્યાનમાં બેસે, પાણી પડ્યા કરો ગમે એટલું પાણી પડે, લક્ષતા તો એવું પ્રબળ પરિશ્રમ નિસર્ગ આવતા પ્રબળ પુરુષાર્થ પૂર્વક ત્યારે શું કરે છે, પોતાના આત્માની લીનતાનો પ્રબળ પુરુષાર્થ કરે છે, સ્વરૂપમાં ધ્યાનની એકાગ્રતાનો પ્રબળ પુરુષાર્થ પૂર્વક નિજ આત્મદ્રવ્યને વળગે છે, સહજ એવી દશા થાય છે. જેટલું અહીંયા ઉત્સર્ગ પરિષદનું જોર, એટલું સામે અહીંયા પુરુષાર્થનું જોર, તો પછી જે સંયોગોના નિમિત્તે આત્માનો આત્મલીનતાનો પુરુષાર્થ વધે, એ સંયોગોને પ્રતિકૂળતાનું નામ કેમ દઈએ, એને પ્રતિકૂળતાનું નામ કેમ દેવું, ખરેખર તો એ એમને માટે અનુકૂળતા થઈ પડે છે, ત્યાં સુધી કે સામે મૃત્યુ પર્યંતની પ્રતિકૂળતા આવે તો સાધક એમ વિચારે છે, ગ્રસ્ત હોય કે મુનિ હોય, કે આ મારા આત્માના વિશેષ પુરુષાર્થ કરવાની તક છે, મૃત્યુ એ કોઈ શોકનો પ્રસંગ નથી, શોકનો પ્રસંગ તો દેહમાં જેને મમત્વ છે એને શોકનો પ્રસંગ છે, મારા માટે તો આ મહોત્સવનો પ્રસંગ છે, પુરુષાર્થનો મહોત્સવ છે, ઉત્સવની અંદર ઉમંગથી કાર્ય કરવું એનું નામ ઉત્સવ, ઉત્સવ એટલે શું, ઉમંગથી કાર્ય જેમાં કરવામાં આવે ઉત્સવ, પુરુષાર્થમાં ઉમંગ વધે છે એટલે મૃત્યુનો મહોત્સવ કર્યો છે, એને કોઈ શોકનો પ્રસંગ કહેવામાં આવતો નથી, એવું જગતની લૌકિક થી અલૌકિક વાત ઉલટી છે આખી. બહુ સરસ વર્ણન આવ્યું છે, વિતરાગતા વધુ પ્રગટ કરવા અર્થે અથવા ગ્રહસ્થ દશામાં વિતરાગતા પ્રાપ્ત થઈ હતી એ વિતરાગતા પૂરેપૂરી પ્રગટ કરવા માટે બીજા વિક્ષેપોથી દૂર જઈને જંગલમાં વિશા છે અને એ પોતાના પરમ પારિણામિક સ્વભાવ ભાવમાં પરમેશ્વર પદમાં એમને નિરંતર લીનતા વર્તે છે, હાલે ચાલે તો પણ સ્વરૂપની લીનતા છૂટતી નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં પંચ મહાવ્રત 28 મૂળ ગુણના વિકલ્પ થાય છે ત્યારે પણ એમની જ્ઞાન ધ્યાનની જે ધારાની પરિણતિ છે એ ધોધમાર ચાલુ છે, મુખ્ય વૃત્તિ છે, એમાંથી ખસ્યા એવી તેમને નિરંતર લીનતા વર્તે છે, એટલે નિરંતર શુદ્ધ લીધો છે, નિરંતર તેમને લીનતા વર્તે છે. છઠ્ઠા ગુણ સ્થાને આવે તો એ તે લીનતા છે, સાતમા ગુંઠાણે તો લીનતા હોય એ કોઈ કહેવાની જરૂર રહેતી નથી. દિનરાત રો રો રોમમાં એક આત્મા જ રમી રહ્યો છે, પોતાનો પરમાત્મા જ રમી રહ્યો છે, એની રમણતા છૂટતી નથી મુનિરાજને, પોતાના સ્વરૂપની રમણતા મુનિરાજને છૂટતી નથી, દિનરાત ચાલુ છે, એક જ કામ માટે નવરાત્રીને જંગલમાં ગયા છે, હવે બીજું કોઈ કામ એ ઉપાડવા માટે જરા પણ જવાબદારી લીધા સાધકને તો એ પહેલેથી સિદ્ધાંત હોય છે કે કોઈ બહારના કામની જવાબદારી લેવી નહીં, ઉદયવશ આવી પડે છે ગ્રસ્તમાં તો પણ એ થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય, એથી વધારે થવું હોય તો વિકલ્પ છે દેવગુરુ શાસ્ત્રાદિનો પોતાની આજીવિકાર અંગીકાર નિવારી ન શકાય એવી પરિસ્થિતિ છે તો થઈ જાય, તો થઈ જાય, બસ થવું હોય તે થાય, ન થવું હોય તે થાય, બસ વિકલ્પ વિકલ્પ ના કાળે આવ્યો, કાર્યકારી ના કાળે થશે થાય, બસ એવો અભ્યાસ કરતા 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 મુનિ દશામાં આવે છે ત્યારે તો બિલકુલ બિલકુલ પણ કાર્યની જવાબદારી આવી પડે એવા ઉદેશ સ્થાનોનો ત્યાગ કરે છે, સંપૂર્ણ ગ્રહસ્થ દશાનો અને લૌકિક સંઘનો એ ત્યાગ કરી દે છે, લૌકિક સંઘના ધાર્મિક જનોના સંઘનો પણ એ ત્યાગ કરે છે, અને કોઈ કોઈ મુનિરાજ તો બીજા મુનિરાજના સંઘનો પણ ત્યાગ કરે છે, જ્ઞાન ધ્યાનમાં લીન રહે છે કે જંગલમાં પણ કોઈ મુનિરાજમાં બીજા મુનિનો સંઘ નથી, એવા એકલ વ્યાજ હોય છે, અને જિનકલ્પી મુનિ કહેવાય છે શાસ્ત્રમાં, જિનકલ્પી જેમ જિનેન્દ્ર એકલા હોય એમ આ મુનિરાજ જિનેન્દ્ર થયા પહેલા એકલા રહી જાય છે, એટલે એને જિનકલ્પી કહ્યા છે, જિનકલ્પી અને સ્થવિરકલ્પી એવા મુનિઓના બે ભેદ રહે છે, સ્થવિરકલ્પી મુનિઓ બીજા મુનિઓના સંઘમાં સાથે રહે છે, જિનકલ્પી મુનિ કોઈની સાથે રહેતા નથી, એકલા જ ધ્યાન કરે છે, શરીર છે મુનિરાજને સંયોગમાં પરિગ્રહમાં જે ગણો તે એક ચીજ છે, અને તે પૂર્વ કર્મ વસાત આવી પડેલો આયુષ કર્મનો ઉદય એના નિમિત્તે રહેલો જે સંયોગ એ શરીરનો સંયોગ છે, પણ એને કાંઈ પડી નથી, શરીરની કાંઈ પડી નથી, ભૂખ લાગે, તરસ લાગે, માંદું થાય, હાજું થાય, જે થવું હોય તે થાય, સનત કુમાર ચક્રવર્તી ગળતકોડનો રોગ થયો છે, હાથ પગના અવયવો ગળી જાય, ખવાય જાય, આ કોડિયા રક્તપિત્યા એવો રોગ, રક્તપિત્તનો રોગ છે, દેવ આવીને એમ કહે છે કે અમારી પાસે દૈવી ઔષધિ છે મહારાજ, આપ અમારું ઔષધ ગ્રહણ કરવાની કૃપા કરો, આપનો રોગ ચાલ્યો જાય, ત્યારે એમને સ્મૃતિ થાય છે પોતાની લબ્ધિની, અરે ગાંડા માણા તું અમને ઔષધિ દેવાયો, પણ અમારું તો લબ્ધિ છે, આમ થૂંક લગાડીએ ત્યાં રોગ મટી જાય, ઊંઘ વાળી એક આંગળી કરીને આમ કરીએ ને ત્યાં આખા શરીરમાંથી રોગ ઉતરી જાય એવી લબ્ધિ છે, પણ અમે શરીરનો રોગ મટાડવા માટે જરાય નવરા નથી, એ લબ્ધિનો ઉપયોગ કરવાની અમને ફુરસદ નથી, આત્માનો રોગ મટાડવા માટે નીકળી પડ્યા છીએ જંગલમાં, હવે એ રોગ મટાડવો છે, રાગનો રોગ મટાડવો છે, મિત્રાગ થવું છે ને રાગનો રોગ મટાડી દેવો છે, એના કામે લાગ્યા છે, એમાંથી દિન રાત લાગેલા છે, એમાંથી અમને ફુરસદ લબ્ધિનો ઉપયોગ કરે, અને જો મુનિરાજ લબ્ધિનો ઉપયોગ કરે સીધા પહેલા ગુણ સ્થાને આવે, પહેલા ગુણ સ્થાને આવે, નિદાન બંધ થાય છે, નિદાન બંધ થાય છે, અને જે શલ્ય છે મિથ્યાના ત્રણ શલ્ય છે માયા મિથ્યા ને નિદાન, એમાં નિદાન બંધ પડે છે, ભલે પછી પૂન થાય ને કોઈ ચક્રવર્તી નું પણ બંધ થાય છે, નિદાન બંધ થાય છે, સંકેતે પહેલે એવી દિશા થાય, લબ્ધિનો ઉપયોગ કર્યો, બહારની સંયોગની શરીરની અનુકૂળતા ખાતર લબ્ધિનો ઉપયોગ થયો, સહેજે થઈ જાય લબ્ધિનો ઉપયોગ વગર વિકલ્પે બીજી વાત છે, પોતે વિકલ્પ કરે બુદ્ધિપૂર્વક એનો ઉપયોગ કરે તો એ મુનિ દશામાં રહી શકે નહીં, મુનિ દશાથી ચ્યુત થઈ જાય છે, વાણિયા તો એમ લખે ગૌતમ સ્વામી ની લબ્ધિ જો ભાઈ, ગૌતમ સ્વામી તો લબ્ધિ ને છોડી, એઠ જાણી ને છોડી. કેવી રીતે છોડી? એઠ જાણી ને છોડી. હવે તારે એઠ ખાવી છે એમ કે છે. એવું ઉલટો સૂટો ફેર છે. કાલે કાંઈ બધા વેપારી ફલાણે ફલાણે યાત્રા મહુડી ની યાત્રા જાય છે. એટલા અમારા બાપ દાદા ના વખત થી આનો અમારો ચાલુ આવે છે. યાત્રા એવા પંદર મહિને બે મહિને જયારે ટાઈમ મળે દર્શન કરી આવવા, ભાવના ભાવી સંસારની વાડી લીલી રહે અને સંસારમાંથી છૂટીને મુક્ત મુક્ત દશા થાય નહીં એમ જ નથી. એવું ચાલે આ કાળમાં બધું, એવું ચાલે. બહુ હાસ્યાસ્પદ છે. એ તો જેમ કોઈ માગણને માગતા નથી આવતી. ગુજરાત દેવ પાસે તો ગુજરાતની અભિલાષા હોય, રાગ ને રાગના નિમિત્ત ની અભિલાષા ગુજરાત ની સામે જોઈને કરવી મોટો અપરાધ છે. એ બહુ મોટો અપરાધ છે. ચોખ્ખું ગ્રહી છે. અહીંયા તો કહે છે કે મુનિરાજ ને શરીર ની પડી નથી, દેહાતીત જેવી દશા છે, જેવી તેરમા ગુણ સ્થાને દેહાતીત દશા હોય છે એવી લગભગ દશા છે. કેવળ જ્ઞાનની તળેટીમાં ઊભા છે. કેવળ જ્ઞાન લેવા માટે કેવળ જ્ઞાનની નજીક તળેટીમાં જઈને ઊભા છે. દેહાતીત જેવી દશા છે. દેહની સંભાળ છોડી દીધી છે. ઉત્સર્ગ અને અપવાદની મૈત્રીપૂર્વક રહેનારા છે. આ ચરણાનુયોગનો વિષય છે ઉત્સર્ગ અને અપવાદ. ઉત્સર્ગ એટલે સિદ્ધાંત અને અપવાદ એટલે સિદ્ધાંત છોડીને આચરણની અંદર આવું તે તેને અપવાદ કહે છે. શું સિદ્ધાંત છે મુનિરાજનો? કે એ પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ કરીને વિતરાગતામાં જ રહેવું, સુધોપયોગમાં જ રહેવું એ એમનો સિદ્ધાંત છે. છતાં શુભ ઉપયોગમાં આવી જાય તો તે અપવાદ છે. અશુભ ઉપયોગમાં તો મને આવતા કોઈ અશુભ પ્રવૃત્તિ નહીં, અશુભ કાર્ય નહીં, અશુભ પરિણામ નહીં, અશુભ યોગ નહીં. યોગ અને ઉપયોગ એમાં અશુભ મુનિરાજને હતું, પણ શુભ ભાવમાં આવે તે અપવાદ છે અને શુદ્ધ વિતરાગ ભાવમાં રહે તે સિદ્ધાંત છે. એની મૈત્રી, મૈત્રી એટલે જાળવણી, આપસમાં સંબંધ જાળવે છે. જ્યારે પોતાના પુરુષાર્થની અંદર અશક્તિ થોડી ઊભી થાય તો પંચમાવૃત 28 ગુણના શુદ્ધ ભાવમાં આવે એવો વિકલ્પ થાય અને તીવ્ર પુરુષાર્થમાં શુદ્ધ ઉપયોગ થઈ જાય એ વિકલ્પ. એની મૈત્રીપૂર્વક રહેનારા છે અથવા હઠ કરીને એવું આચરણ કરતા નથી. દુરુપયોગમાં રહેવા માટે હઠ કરી ગયા એમ નથી. સહજ પુરુષાર્થ ધીમો પડે, મંદ પડે તો શુભ ઉપયોગમાં આવે છે. વળી શુભ ઉપયોગમાં રહેતા નથી, જોર કરીને પાછા શુદ્ધ ઉપયોગમાં આવી જાય છે વિકલ્પ વગર. એમ ઉત્સર્ગ ને અપવાદની મૈત્રીપૂર્વક રહેનારા છે. આત્માનું પોષણ કરીને નિર સ્વભાવ ભાવોને પુષ્ટ કરતા થતા વિભાવ ભાવોનું શોષણ કરે છે. પોષણ ને અમે શોષણ શબ્દ લીધો છે. સ્વભાવનું પોષણ કરે છે અને વિભાવનું શોષણ કરે છે. શોષણ કરે એટલે એને સૂકવી નાખે છે, એને ખલાસ કરી નાખે છે. અને આત્મ સ્વભાવ પોષણ કરે છે, પુષ્ટ કરે છે, વધારેમાં વધારે મજબૂત શક્તિવાળા કરે છે, એવું એ કાર્ય 24 કલાક કરે છે. બીજું કાર્ય કરતા નથી. નિંદ્રા ઘટી ગઈ છે, ધ્યાનનું પ્રકરણ ચાલે છે શાસ્ત્રોમાં. ત્યાં નિંદ્રા એ ધ્યાનને બાધાકારક પ્રતિબંધનું કારણ લેવામાં આવ્યું છે. ધ્યાનનો પ્રતિબંધ જે અનેક પ્રકારે થાય છે એમાં નિંદ્રા પણ એક પ્રતિબંધ છે. મુનિરાજને નિંદ્રાનો પ્રતિબંધ છે. અડધી રાત ચાલી જાય પછી અડધી રાત સુધી તો ધ્યાનમાં રહેશે. સાયંકાળ પછી ગમન નથી, આહાર નથી, પાણી નથી, કાંઈ કોઈ બીજી દેહની પ્રવૃત્તિ નથી, ચાલવાની પ્રવૃત્તિ નથી, કોઈ આહાર પાણીની પ્રવૃત્તિ નથી, કોઈ સંઘની પ્રવૃત્તિનો હોવાનો સવાલ નથી. એટલે 6 કલાક તો એક ધારો ધ્યાનમાં મુનિરાજ રોજ આડે પડતી થાય, બાહુબલી સ્વામી 12 મહિના સુધી એક ધારા ઉભા રહ્યા છે, સુવાનો ક્યાં પ્રશ્ન છે? આહારનો પ્રશ્ન નહીં, પાણીનો પ્રશ્ન નહીં, કાંઈ સુવાનો પ્રશ્ન નહીં, કોઈ વિકલ્પ નહીં, ઉભા જ રહ્યા છે. અને નિર્વિકલ્પ ધ્યાન તો અંતર્મુખ પણ એક સાથે રહેતો કેવી રીતે જ્ઞાન થઈ જાય નથી, છતાં પણ બીજી પ્રવૃત્તિમાં આવતા વિકલ્પ આવે તો પાછલી રાતે 1 થી 3 ની અંદર એ પણ થોડી વાર આગળ પડે, અને તે પણ બહુ આછી નિંદર હોય છે, બહુ જ આછી નિંદર હોય, એમાં પણ શુદ્ધ ઉપયોગમાં વારંવાર આવે છે. તેવી દશામાં વધારે લાંબી નિંદર મટી તૂટતી બીજાને પણ નિંદરમાં ખલેલ પડે તો અશાંતિથી જાય છે. અહીંયા તો નિંદરમાં ખલેલ આત્માને શાંતિને લઈને નિંદર નથી આવતી, એટલે અંદરમાં ઉગ્ર ધારા વિતરાગતાની ગામમાં આહાર માટે આવે પણ આપવા માટે બંધાયેલા નહીં. 8 થી 9 તમારે અપાસરામાં વ્યાખ્યાન જોવું પડશે, એના માટે બંધાયેલા નથી. કેમ કે તો જંગલમાં ચાલ્યા જાય છે, બીજે દી આવે ન આવે એનો કઈ ભરોસો નથી, કે જંગલમાં ત્યાં બાજુમાં રોકાય કે ન રોકાય એનો ભરોસો નથી, ક્યારે કઈ દિશામાં ક્યાં ચાલ્યા જાય કોઈને કહેવા રહેતા નથી. જાય તો આગળ જઈને કોઈક વ્યવસ્થા કરે ને, તો ફલાણા ગામની બાજુ ગયા છે, આગળ ક્યાં વ્યવસ્થા કરે, કોઈ આગોતરી વ્યવસ્થા થાય પોતાના પોતાની સગવડતા માટે એ મુનિરાજને સ્વીકારી નથી. અનુમોદનાની ખોટી તૂટે છે, એમાં કરવું કરાવવું ને અનુમોદન કરતા નથી, પણ બીજા કરે એનું સંમત કરે તો એને અનુમોદ ના લાગે છે. એક કોટી તૂટે તો 9 કોટી બરાબર. એટલે એવી કોઈ આગળથી વ્યવસ્થા થાય એવો સ્વીકાર મને રાજ્યમાં હતો. આપણે દેશના ન જ આપે એવું કાંઈ નહીં, આપે આચાર્ય આપે, ઉપાધ્યાય આપે, તીર્થંકર આપે, તીર્થંકર છે મુનિ દશામાં નથી આપતા, કેવળ જ્ઞાન થી આપેલા ઉપદેશ નથી આપતા, એક ધારો પોતાનું કાર્ય કરે છે. આઠમી દશાનો કાળ બહુ થોડો છે, આયુષ હોય છે એના પ્રમાણમાં આઠમી દશાનો કાળ બહુ થોડો છે. છેલ્લા તે તકતમાં જેવું છે 72 વર્ષનું આયુષ છે ભગવાન મહાવીર સ્વામી, એમાં 12 વર્ષનો દશાનો કાળ છે. આયુષ થોડો કાળ લાંબો છે છેલ્લે છેલ્લે, અને એટલો લાંબો કાળ દિશામાં આયુષના પ્રમાણમાં હોતો નથી. અલ્પકાળની અંદર તેઓ જ્ઞાન લઈ લે છે, બરોબર એવા પુરુષાર્થ મળતો હોય છે. હવે દ્રષ્ટાંત કીધું છે, જેમ માતાનો છેડો પકડીને ચાલતો બાળક કઈક મુશ્કેલીમાં દેખાતા વિશેષ દોરથી છેડો પકડી લે છે, એમ મુનિ પરેશાને ઉપસર્ગ આવતા પ્રબળ પુરુષાર્થ પૂર્વક નિજાત્મ દ્રવ્યને ઓળખે છે. આમાં 2-3 ન્યાય છે, જુદા જુદા દ્રષ્ટિકોણથી આ વિષયના ન્યાય 2-3 છે. બધા ન્યાયો આત્માને આત્મામાં દોરી જવા માટે છે, દ્રષ્ટિકોણ જુદા જુદા છે એટલે ન્યાય જુદા પડે છે, પણ ન્યાયનો હેતુ 3 ન્યાયનો એક જ છે. એક તો કોઈ પણ પ્રકારના ઉપસર્ગ પરેશાના કાળમાં આ આત્માને કોઈ અનુકૂળ પણ નથી અને આ આત્માને કોઈ પ્રતિકૂળ પણ નથી, બધા જ સંયોગો પોતે જ્ઞાન માત્ર હોવાને લીધે જ્ઞેય માત્ર પણ એ જ્ઞાનમાં પ્રતિભાસે છે. એમાં એને ન તો અનુકૂળતાનો દેખાવ આવે છે કે ન તો એને પ્રતિકૂળતાનો દેખાવ આવે છે. પોતે જ્ઞાન માત્ર પણ જ્ઞાતા દ્રષ્ટા રહે છે એ દિશા શક્તિ છે, અને અન્ય જ્ઞેયો જેને ઉપસર્ગ પરિષયો નામ આપ્યું છે એ જ્ઞેય માત્ર પણ પ્રતિભાસે છે. એમ જાણીને એ પોતાના જ્ઞાતા ભાવમાં રહે છે, બરાબર. આથી વધારે આગળ જતા વળી કોઈ તીવ્ર અસાતા આદિ વધે છે અને વિકલ્પ ઉઠે છે. હવે આવી જ્ઞાતા દ્રષ્ટાની પરિણતિ તૂટ્યા વિના, આવી જ્ઞાતા દ્રષ્ટાની પરિણતિ છૂટ્યા વિના, એમાં છેદ પડ્યા વિના એક વિકલ્પ ઉઠે, તો એ વિકલ્પની અંદર એ એમ જોવે છે, એ ન્યાય એમ જોવે છે કે આ જીવે પૂર્વે નિબંધન કરેલું કોઈ એવું કારણ છે કે જેને લઈને આ ઉદય છે, આ પ્રકાર ઉદયમાં વર્તે છે. આવો પ્રકાર ઉદયમાન થવાનું કારણ બીજું કોઈ નથી, મારા જ આત્માનો પૂર્વે કરેલો ભાવ છે કે જે અપરાધ હતો. શું હતો? અપરાધ હતો, આરાધન નહોતો. એ અપરાધને વશ જે કર્મનું નિબંધન થયું એનો ઉદય આવ્યો છે. તો એ તો હિસાબ કિતાબ આગળના અપરાધનો સાફ થવા માટે વાત છે. આપણે પ્રદૂષણ પછી મીછામી દુગળ મળે છે શું કરવા, તો મારા પ્રત્યે કાંઈ અપરાધ થયો હોય મનજી વચન તે કાયાથી જાણે જાણે કરવું કરાવવું વધવાથી મને એનાથી નહીં વધવા જાઉં છું, અંતઃકરણથી હું એની ક્ષમા માંગુ છું. તો એ હિસાબ કિતાબ સાફ કરવાની વાત છે કે નહીં? આ સામે ચાલીને ઉદય આવે છે, બહુ સારી વાત છે. નહીતર ઉદીરણા કરીને પણ આને ખલાસ કરવા વગર બીજો તો ઉપાય નહોતો. આ તો તપશ્ચર્યા ઉગ્ર કરીને ઉદીરણા કરે અને કા ઉદય આવે, બે માંથી એક રીતે પૂર્વ કરેલું કર્મને ખપાવે છે અને પોતાના આત્મા અસ્થિર થાય છે. એમાં પણ આત્માની સ્થિરતાનો હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. ત્રીજું વળી એમ ઉપાડ કરે છે કે સારું થયું આવું ઉગ્રતા આવી તો પુરુષાર્થ વધશે, ઉગ્રતા આવી તો કદાચ ન વધે, માટે આ મારા પુરુષાર્થની ઉગ્રતાનો તક છે. બહુ સારો યોગ છે આને અનિષ્ટ યોગ ન કહેવાય, એક ન્યાય તો ઇષ્ટ યોગ કહેવાય. આ ન્યાય છે, બરોબર દ્રષ્ટિકોણ અલગ છે, એ ન્યાય થઈ ગયા છે. સારી વાત છે આવી ગયું, ચાલો આ કાળે તો જરા જોર કરવાની તક છે અંદરથી. વિશેષ વિશેષ પ્રસાદ પ્રગટ કરીને પોતાની દશા વધારી જાય છે. તો એને જે પોતાની દશાને વધવાનું નિમિત્ત થાય એને ઇષ્ટ કહેવાય કે એને અનિષ્ટ કહેવાય? અનિષ્ટ કહે તો મૂર્ખ છે, ન્યાયસરની વાત છે. ખરેખર મને હિતમાં નિમિત્ત પડે છે. માટે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાથી સાધક કદી ગભરાતા તો નથી, પણ મૂંઝવણ હોય તો સાધક જ નથી. ટેન્શનની અંદર શું મૂંઝાઈ જાય છે? સાધકને ટેન્શન હોય ને સાધક મૂંઝાય નહીં કોઈ દિવસ. એને તો એ ખરેખર પોતાનું કાર્ય કરવાની સારી તક છે, અને એ તકને લઈને એને અનિષ્ટ માનવાનો તો પ્રશ્ન નથી. એટલા માટે સાધુ દશામાં કોઈ સીધું ઔષધ નથી ગ્રહણ કરતા. કોઈ એમને એમ કે મહારાજ જરાક આ દવા લઈ લ્યો, મારો રોગ મૂકી જશે, પણ મહારાજને તો એક વાર સિવાય તો આહાર પાણી હોતો નથી, એટલે બીજી વખત દવાનો આહાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સમજે તો કહે નહીં. હવે આહારના કાળે કોઈ દવા આપે તો ઉદ્દેશ પહેલી બે બીજી વાત છે. અને રાજના શરીરના રોગને જોઈને કોઈને એવો વિકલ્પ ઉઠે ધર્મી નહીં, ધર્મી હોય ને વિકલ્પ ઉઠે. મહારાજને છાતા વર્તે છે, જ્ઞાન ધ્યાનમાં ખલેલ પડતી હશે. જરાક છાતા હોય તો જ્ઞાનદાન સારી રીતે કરે એવી ભાવના છે. એ તો છાતા હોય તો છાતા હોય તો કરે, જ્ઞાનદાન જ કરવાના. પણ એવો વિકલ્પ આવી જાય કે માર્ગ જૈવંત કરતો, એમાં શું છે? મુનિરાજ તો સાક્ષાત જિનમાર્ગ છે, મૂર્તિમંત જિનમાર્ગ છે, એ જૈવંત ભક્તો એવી ભાવના છે. તો એને આહારમાં ઔષધ લે આપી દીધું. બાકી સીધું લે નહીં ને સીધું દે નહીં કોઈ, એ જિનમાર્ગની પદ્ધતિ છે. તપશ્ચર્યા એટલે શું છે કે આહાર પાણી ઘણા લાંબા સમય સુધી ગ્રહણ ન કરે, તો એની અંદર આહાર પાણી સંબંધીને જે વેદના ઉત્પન્ન થાય એમાં પણ જ્ઞાતા દ્રષ્ટાપણું રાખીને કર્મને કપાવે, અથવા આહાર પાણી ઘણા વખત સમય સુધી ન લીએ તો શરીરની અશાતાને રોગ એમાંથી પણ ઉત્પન્ન થાય, શરીરની અશક્તિ વગેરે એમાંથી રોગ ઉત્પન્ન થાય છે. કોઈ પણ પ્રકારે તો પણ જે બધી પરિસર ઉપસર્ગની જે પરિસ્થિતિ છે એને કપાવે છે. પ્રબળ પુરુષાર્થ પૂર્વક નિદાત્મ દ્રવ્યને વળગે છે, ત્યાં વિશેષપણે આત્મલિંગતા કરે છે. આવી પવિત્ર મને દશા અમે ક્યારે પ્રાપ્ત કરીએ એમ એમ આવે છે. અમે દ્રષ્ટિ છે જે ઉત્તરણ ચિહ્નમાં લીધા છે, એ પોતાની ભાવનાના લીધા છે કે આવી પવિત્ર મને દશા અમે ક્યારે પ્રાપ્ત કરીએ એવા મનોરથ સમ્યક દ્રષ્ટિને વર્તે છે. સર્વ સમ્યક દ્રષ્ટિને આવા મનોરથ આવ્યા વિના રહેતા નથી. શ્રીમદજીનું તો પ્રત્યક્ષ છે, અપૂર્વ અવસર એમણે આ મનોરથથી ગાયો છે કે આવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે. એની આતુરતાથી એ દશાની રાહ જોવે છે. માત્ર રાહ જોવે છે નહીં, એને પહોંચવાનો અંતરંગમાં પુરુષાર્થ પણ કરે છે. બધી સાવધાની છોડીને પછી સુસ્પષ્ટના પત્રો વાંચો તો વ્યવહારની વેપારની વ્યવહારિક સંબંધોની બધી સાવધાની છોડીને એમાં અવ્યવસ્થા થાય તો ભલે અવ્યવસ્થા થાય એવી સાવધાની છોડીને મુંબઈમાં રહ્યા છે તો પણ પોતાની આત્મદશાને વૃદ્ધિગત કરે છે, એ ઉદયથી મુક્તપણો વર્તે છે એવી દશામાં બોલાવે છે. એમના પિતાશ્રી પહેલા તો એમ લખે છે હું આવી શકીશ કે નહીં આવી શકું એ નક્કી નથી, મારા ચિત્તનું ઠેકાણું નથી કે હું આવું એટલો પ્રબળ વિકલ્પ મને થઈ જાય. પ્રબળ વિકલ્પ છે, દેખાતો આવો છે. છોકરા ઉપર કાગળો આવે છે, લાગે છે આપણે બધાને કાંઈ વધારે પડતું લાગે છે, ભલે હું આવે છે આવે છે, પણ એમની વૃત્તિ કામ કરતી નથી. જેને શરીરમાં આહાર પાણીની વૃત્તિના રસ ઉડી જાય, બીજા પછી સાવધાનીના રસ કેટલા કરીએ, આ જ્ઞાન ઉગ્ર દશામાં થાય છે.